શ્રી દ્રવ દ્રષ્ટિ પ્રકાશ બોલ નંબર 294, 263 અને 232 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 269.
જો પર્યાય જીસ કાળ મેં હોને વાલી હૈ તબી હોતી હૈ. मुनि दशा भी सहज होती है, पहले भावना होती है मुनि दशा की, लेकिन अभिप्राय के पहले प्रधानता करो, पीछे योग्यता प्रदान नहीं हो जाओगे. तो परिणाम ना विज्ञान तो ज्ञान है, मित्र अवो विषय कहीं शास्त्र में से नहीं हो જે અભિપ્રાય તમારો છે કે મારે આ મંદિર દશામાં પ્રાપ્ત કરવી છે, એવી યોગ્યતા પછી ઓટોમેટિક આવશે. પણ અભિપ્રાય વિરુદ્ધ હશે તો તમારી ભાવના સફળ નહીં થાય. આ વિજ્ઞાન દીધું અભિપ્રાયને ભાવના વચ્ચે અને યોગ્યતા ત્રણ ગોળ વચ્ચેનું વિજ્ઞાન છે. દાખલા તરીકે આત્મકલ્યાણની ભાવના છે, પણ અભિપ્રાયમાં સંસાર વૃદ્ધિ કરવાનો અભિપ્રાય છે તો યોગ્યતા નથી આવતી, પાત્રતા નથી આવતી. એનું કારણ છે ચોક્ષમ વધી જાય, શાસ્ત્રની ધારણા થઈ જાય અને પાત્રતા ન આવે, કેમ કે અભિપ્રાય બદલાતો નથી. અભિપ્રાય બદલાના વિના ભાવના સફળ થતી નથી, એટલે કે યોગ્યતા આવતી નથી. આટલી વાક્યમાં શું રહસ્ય છે? વાત આટલી કરી છે પણ એમાં સિદ્ધાંત છે. યોગ્યતા ક્યારે આવે? એ અભિપ્રાયની પ્રધાનતા થાય તો. મિત્ર તો ભાવના તો કરે છે, ધર્મના ક્ષેત્રમાં આવી કોણ ભાવના નથી કરતો, પણ એ ભાવનામાં યોગ્યતાની પ્રાપ્તિ નથી થતી એનું કારણ કે અભિપ્રાયની ખામી રહી જાય છે. નજર સામે દેખાય છે. જો પર્યાય જબ હોને વાલી હૈ તબ હી હોતી હૈ, જો પર્યાય જબ હોને વાલી હૈ તબ હી હોતી હૈ. અપન તો જહાં બેઠે હૈ ત્રિકાળીમાં, અપન તો જહાં બેઠે હૈ ત્રિકાળીમાં બેઠે હૈ, વહાં કુછ કરના કરાના નહીં હૈ. ત્રિકાળી મેં તો કુછ કરના કરાના નહીં હૈ, અપન તો જહાં બેઠે હૈ વહાં કુછ કરના કરાના નહીં હૈ. અપન તો બંધ ઓર મુક્તિ દોનો છે રહી છે, ત્રિકાળી મેં તો બંધ મુક્તિ હૈ જ નહીં. એના ઉપર થોડું સ્પષ્ટીકરણ અંશમાં આવ્યું છે. સમ્યક દ્રષ્ટિ જીવ કો મુનિપદ સે લેકર પૂર્ણ શુદ્ધ દશા કે ભાવના આતી હૈ. દેવપૂર્વ અવસરમાં ગાઈ કે મારો મનોરથ તો પૂર્ણ થવાનો છે, ફિર ભી ઉસે અપને અપ્રિય ચિદ્બિંબ કા હિ અભિપ્રાય મુખ્ય રહેતા હૈ. અભિપ્રાયમાં શું છે કે હું ત્રિકાળ શુદ્ધ છું. જે અભિપ્રાયનો વિષય છે એ તો પર્યાય રહીત દ્રવ્ય છે એમ કહેવું છે, અને ભાવના પર્યાયની આવે છે. તો પર્યાય રહીત દ્રવ્યનો અભિપ્રાય હોવાથી ભાવનાની યોગ્યતા આપોઆપ પ્રગટ થશે એમ કહેવું છે. હું ક્યાં સિદ્ધાંતને લગાવી દઉં એમ ફરીથી. સમ્યક દ્રષ્ટિ જીવ કો મુનિપદ સે લેકર પૂર્ણ શુદ્ધ દશા કી ભાવના આતી હૈ, ફિર ભી ઉસે અપને અક્રિય ચિદ્બિંબ કા હિ અભિપ્રાય મુખ્ય રહેતા હૈ. હું તો ત્રિકાળ શુદ્ધ છું, કરવું કરાવવું કાંઈ મારામાં નથી, જે પર્યાય જ્યારે થવાનું ત્યારે થવાનું. અતએવ મુમુક્ષુ જીવ કો ભી દ્રષ્ટિ કે વિષયભૂત સ્વરૂપ કી મુખ્યતા મેં રહેકર હિ અધ્યાત્મ દશા કી ભાવના હોની ચાહિએ, વરના પર્યાય દ્રષ્ટિ છૂટી નહીં હોને છે. મુમુક્ષુની ભૂમિકામાં જે પર્યાય દ્રષ્ટિ છૂટી નહીં હોને છે ઉસે ભાવના કી તીવ્રતા મેં ભી પર્યાય પ્રધાનતા વૃત્તિગત હો જાયગી. એટલે એમણે એમ કહ્યું કે અભિપ્રાયની મુખ્યતામાં રહો, યોગ્ય પ્રધાને ઓટોમેટિક થઈ જશો. શું ભાવના આવે એનો વાંધો નથી, પણ અભિપ્રાય પ્રધાને થાવ, પછી યોગ્યતા પ્રધાને થતા આપોઆપ જ બનવાનું થશે. એ રીતે ભાવના એક મુમુક્ષુની ભૂમિકામાં સારી ચીજ હોવા છતાં આટલી સાવધાની રાખવાની મુમુક્ષુની જરૂર છે એવી સૂક્ષ્મ વાત મને આ બોલમાં કરી છે. ત્યાં સુધી ભાવના સફળ, ભાવના સફળ નહીં થાય. ભાવનાના બહાને પણ પર્યાય ફેરવાની બુદ્ધિ રહેશે, કેમ કે પર્યાય દ્રષ્ટિ છે. એટલે પર્યાયનું કર્તૃત્વ છે, પર્યાય દ્રષ્ટિ એ નહીં છે. ભાવના આ રીતે કરવી જોઈએ તો તે યથાર્થ છે, આ રીતે ભાવના ન કરે તો તે યથાર્થ નથી. એ વાત ચોખ્ખી કરી છે.
અભિપ્રાયની પરિણતિ રહ્યા કરે એમ કહેવાય, અભિપ્રાયની પરિણતિ રહ્યા કરે એમ કહેવાય.
હા, અભિપ્રાયની પરિણતિ રહે, અભિપ્રાય થી જેવી છે કે એની પરિણતિ રહે, જે અભિપ્રાય હોય એની પરિણતિ રહે.
યોગ્યતાને
દાખલા તરીકે ઘરમાં હું એક મુખ્ય માણસ છું, તો ઘરનું કોઈ પણ સભ્ય મારી ગૌણતા કરે તો મારે, હું મુખ્ય માણસ છું એ સ્મરણ ન કરવું પડે. એ સ્મૃતિ વિસ્મૃતિનો વિષય નથી, પરિણતિનો વિષય છે. મારી પરિણતિ થઈ ગઈ છે કે ઘરમાં હું મુખ્ય માણસ છું. તો કોઈ પણ એક પણ માણસ અનુચિત વર્તાવ કરી એને ગૌણતા કરે એટલે મારી પરિણતિ તરત જ ઉપયોગમાં આવી જાય, પરિણતિ અનુસાર ઉપયોગ થઈ જાય. આમ છે, કેમ કે એ અભિપ્રાય સાથે સંબંધ છે, એ અભિપ્રાયનો વિષય. ટોડરમલજીએ મોક્ષમાં જ પ્રકાશકમાં સારી રીતે કહ્યું છે કે અભિપ્રાય બદલો, અભિપ્રાય બદલો. અભિપ્રાય બદલતા તમારી શ્રદ્ધા બદલી જશે. જ્ઞાનમાં પણ એમ જ છે, સ્વરૂપ નિર્ણય કરવો એ અભિપ્રાય બદલવાની વાત છે, અને સ્વરૂપ નિર્ણય કરે એની મિથ્યા શ્રદ્ધા પલટીને સમય શ્રદ્ધા થાય, બાકી બીજી કોઈ રીતે ન થાય. મિથ્યા શ્રદ્ધા પલટીને સમય શ્રદ્ધા કોઈ રીતે થવાની પરિસ્થિતિ નથી. અને એ અભિપ્રાય જ્ઞાનની પર્યાય હોવાથી જ્ઞાનને સાધન કહેવામાં આવ્યું છે. એ ચર્ચા પંચાધ્યાયી કાલે બહુ કરી છે, પૂર્વ ભૂમિકાની ચર્ચા કરી છે સમય દર્શન પહેલાંની. લગભગ બીજા ઉત્તરાર્ધની બીજા ભાગની 450 ગાથા આસપાસથી ચર્ચા કરી છે, અને 401મી ગાથામાં પછી એમણે ટોટલ માર્યો કે જ્ઞાનમ એકમ સાધનમ, સાધનાદિ વિધૌ ચિત્ત જ્ઞાનમ એકમ સાધનમ, સ્વાનુભૂતિ એક હેતુશ્ચ તસ્માત્ કર્મ. તો 25 ગાથાની ચર્ચા કર્યા પછી આ સરવાળો કે જ્ઞાનમ એકમ સાધનમ. ટોડરમલજીની વાત લો, પંચાધ્યાયની વાત લો, સુગાનીજીની વાત લો, એ વિષય ગુરુદેવના પ્રવચનો પછી પણ અભિપ્રાયનો વિષય વધારે ખુલ્લો છે. થોડો ઘણો મુમુક્ષુ સમાજમાં પણ જે અભિપ્રાયના વિષયના જાણકાર છે એ લોકોને પણ ગુરુદેવને પ્રવચનો એવી વાત છે. મોક્ષમાં પ્રકાશક ઉપર પણ ગુરુદેવે ઠીક પ્રવચનો કરેલા છે. બીજું, અભિપ્રાય વિરુદ્ધ કાંઈ પણ થાય તો તરત જ નિષેધ આવે. પોતાના અભિપ્રાય વિરુદ્ધ કાંઈ પણ બને, પછી પોતાની પર્યાયમાં બને તો એ નિષેધ આવે, બીજો કરે તો નિષેધ આવે. એટલા માટે પણ અભિપ્રાયની બહુ મોટી કિંમત છે. એ વિચારધારાની યથાર્થતામાં અભિપ્રાયનો બહુ મોટો હિસ્સો છે. તત્વજ્ઞાનની વિચારધારામાં પણ યથાર્થતા અને અયથાર્થતા એવા બે વિભાગ પડે છે. એટલે કે બધા જીવોને જેટલા મુમુક્ષુઓ તત્વજ્ઞાનનો અભ્યાસ કરે એ બધાને યથાર્થ વિચારધારા હોય એવું નથી બતાવતું, પણ જેનો અભિપ્રાય ઠીક થઈ જાય છે એની વિચારધારામાં યથાર્થતા આવે છે, અને એ વિચારધારા વધારે વિકાસ પામીને શૂન્ય જ્ઞાનરૂપ
દશા ધારણ કરે.
એટલે એ દ્રષ્ટિએ પણ અભિપ્રાયનું બહુ મોટું મૂલ્ય છે આ કાર્ય મહિમા. દ્રેવલિંગી કો વસ્તુ કા મહાત્મ તો આયા પ્રવાસીને અથવા શ્રવણ કરીને ગુરુ પાસે છે. આત્મા મહિમાવંત છે મહાત્મ તો એને સાધારણ રીતે સમજમાં આવ્યું છે. લેકિન વસ્તુ પરોક્ષ હી રહી, વિચારની અંદર વસ્તુ પરોક્ષ રહે છે, પ્રયોગની અંદર વસ્તુ પ્રત્યક્ષ થાય છે. એને વસ્તુ પરોક્ષ રહી જાય છે, પ્રત્યક્ષ નહીં હોય એના ઉપર સ્પષ્ટીકરણ આપ્યું છે કે પરોક્ષ જ્ઞાનમાં કે વિચાર જ્ઞાનમાં વસ્તુ સ્વરૂપ યથાર્થ જ્ઞાનને પર ભી દ્રવ્યનું પર્યાય ઉત્પાદ બધું પરોક્ષ જ્ઞાનમાં વસ્તુ સ્વરૂપ યથાર્થ જ્ઞાનને પર ભી અનંત પ્રત્યક્ષ વસ્તુ કે પ્રત્યક્ષતા કા જોર આયે વિના પ્રત્યક્ષ અનુભવ નહીં હતા. જે પ્રત્યક્ષ અનુભવ આવે છે એનું કારણ શું? માત્ર જાણપણું નથી એમ કહેવું છે. આત્મા આવો છે ને આત્મા આવો છે એમ નહીં. પરોક્ષ જ્ઞાનમાં વસ્તુની પ્રત્યક્ષતા નથી ભાસતી અને પ્રત્યક્ષ અંશ દ્વારા અનંત પ્રત્યક્ષ વસ્તુની અનંત પ્રત્યક્ષતા ભાસે છે કે જેથી એને પ્રત્યક્ષતાનું જોર આવે છે અને એને લઈને અનુભવ પ્રત્યક્ષ થાય છે. આ સિવાય પ્રત્યક્ષ અનુભવ થવાની કોઈ બીજી પરિસ્થિતિ નથી. એ દ્રવલિંગી જીવ સુધીને વાત કરી લીધી. દ્રવલિંગીને શું બાકી રહ્યું છે? આ બાકી રહી ગયું છે કે એને મહાત્મ તો આવ્યો છે પણ પરોક્ષ રહી ગઈ વસ્તુ પ્રત્યક્ષ નથી. પ્રત્યક્ષ કર્યા વિના બધું
પરોક્ષ
છે, પરલક્ષી અને પરોક્ષ છે. એટલે પ્રત્યક્ષ અંશ દ્વારા વેદન અંશ દ્વારા સ્પષ્ટ અનુભવાંશે પ્રતીતિ ન થાય ત્યાં સુધી મહાત્મ જે પ્રકારે આવવું જોઈએ એ પ્રકારે મહાત્મા આવે. મહાત્મનો પ્રકાર કેમ કે ત્યાં તો વસ્તુની પ્રત્યક્ષતા અનંત છે એ ભાસી જાય છે અને પ્રત્યક્ષ અંશ દ્વારા ભાષે છે. પછી એનું જોર બીજી રીતે આવે, એનો પુરુષાર્થ બીજી રીતે ઉપડે. એના બીજાને પુરુષાર્થ જ ન ઉપડે. પરોક્ષ વસ્તુ હોય એમાં એને સ્વપણું ન આવે. જ્યારે ભાવભાષણમાં વસ્તુ સ્વપણે ભાષે છે, પ્રત્યક્ષ વસ્તુ સ્વપણે ભાષે છે, એ સ્વપણું આવે એનું જોર જ બીજું આવે અને પરપણું રહી એનું એ જોર આવે જ નહીં. આ મોટો ફરક છે પુરુષાર્થમાં. એટલે એને અનુભવ નથી થયો એમ કહ્યું. 232 લીટર કેવો ગયો છે પાણી ચાવ. વસ્તુ સાક્ષાત મોજૂદ પડી, સાક્ષાત હોતે પ્રત્યક્ષ કરતો આત્મ વસ્તુ પ્રત્યક્ષ ગણે મોજૂદ છે. ફિર માત્ર કલ્પના નહીં કરના આવે છે ને તેવી છે એ વિકલ્પની અંદર કલ્પના માત્ર કરવી હિન્દી નથી ચાલતા, હિન્દી નહીં ચાલતા ને કોઈ કોઈ વાત ગુજરાતી માં આવે હિન્દી ને એટલે હિન્દી નહીં ચાલતા. તો વસ્તુ સાક્ષાત મોજૂદ પડી હૈ માત્ર કલ્પના નહીં કરના જો વિકલ્પ ચલતા હૈ વસ્તુ કે વિષય, લેકિન ઉસ રૂપ હો જાના તન્મય હોકર અસંખ્ય પ્રદેશ મેં વ્યાપ્ત હો જાના પ્રક્રિયા કેસી હૈ. તો પ્રત્યક્ષ વસ્તુ જો પડી હૈ ઉસ રૂપ મેને મેં ઉસ રૂપ હું એસા તન્મય ભાવ લેકર કે તન્મય ભાવ લેકર મેં ફિર વિકલ્પ નહીં વિચાર નહીં તન્મયતા કા પ્રદેશ પ્રદેશ મેં અપના ક્ષેત્ર મેં વ્યાપ્ત હો જાના એસી મેં વસ્તુ મારે મેરે ક્ષેત્ર મેં એસી વસ્તુ પ્રત્યક્ષ હું. પુરુષાર્થ કા ચિતા જ્ઞાની કેસે અંતર મુખ્ય પુરુષાર્થ કરતે હૈ ઉસકા ચિતા હૈ. જબ વસ્તુ સાક્ષાત હૈ પ્રત્યક્ષ હૈ કહો સાક્ષાત કહો એક શબ્દ અલગ હૈ ભાવિક જબ વસ્તુ સાક્ષાત હૈ તો ફિર માત્ર કલ્પના ક્યો કરના તું ક્યો વિકલ્પ ઉઠાતે હો કલ્પના કરને કે લીએ ઉસ રૂપ પરિણામ જાના મેં હું એસા કરકે ઉસ રૂપ પરિણામ જાના સ્વરૂપ કે પ્રત્યક્ષ અનુભવ કાલ મેં આત્મ પ્રત્યક્ષતા કે અવલંબન સે ઉત્પન્ન પુરુષાર્થતા એ પ્રગટ થતા હૈ. કે સ્વરૂપ કે પ્રત્યક્ષ અનુભવ કાલ મેં શુદ્ધોપયોગ કે કાળ મેં આત્મ પ્રત્યક્ષતા કે અવલંબન સે મેં પ્રત્યક્ષ સ્વરૂપ હું મેં એસા જો અવલંબન આ જતા હૈ ઓર ઉસ અવલંબન સે જો ઉત્પન્ન પુરુષાર્થ હૈ ઉસ પ્રકાર કા એ ઇસકા પ્રગટ ચિતાર હૈ કે એસા પુરુષાર્થ હૈ. પુરુષાર્થ સ્વયં નિર્વિકલ્પ પરિણામ હૈ નિરાકાર પરિણામ હૈ જ્ઞાન કી તરહ સાકાર પરિણામ નહીં. ઇસલિયે પુરુષાર્થ સમજ મેં આના કઠિન હૈ ઓર શાસ્ત્રો મેં ભી પુરુષાર્થ કી બાત બહોત કમ માત્રા મેં મિલતી હૈ. લેકિન એસી ચર્ચાઓ મેં કભી કભી પુરુષાર્થ કી એસી સ્પષ્ટ બાત આતી હૈ કે કહીં ઓર જગે વો પઢને મેં નહીં આવે મિલે નહીં જો પુરુષાર્થ વિષય જેને દર્શકોની ચિઠ્ઠી મેં એ વાત લી હૈ કે પ્રત્યક્ષતા ઓર પરોક્ષતા જ્ઞાન મેં હિ બનતી હૈ ઇસલિયે જ્ઞાન સાધન હૈ કે વસ્તુ પ્રત્યક્ષ હૈ લેકિન કહા કે પ્રત્યક્ષ જ્ઞાન મેં વસ્તુ પ્રત્યક્ષ હૈ યહાં સે પુરુષાર્થ કી ઉત્પત્તિ હોગી. અગર એસી પરિસ્થિતિ મેં પુરુષાર્થની જીવ નહીં આયા નહીં આતા હૈ તો ઉસકો માત્ર આત્મા કા વિચાર કરને કી મર્યાદા નહીં અટકના પડતા હૈ ઇસસે કોઈ આગે પરિસ્થિતિ મુંબઈ નહીં બનતી. और जिस मुमुक्षु को प्रत्यक्षता और विधन प्रत्यक्षता का विषय में कोई समझ नहीं है उनको तो ऐसा ही लगता है कि हर बात में हम विचार कर सकते हैं हर बात का हम विचार कर सकते हैं। जब प्रत्यक्षता का पता नहीं है तो प्रत्यक्ष परोक्षता का भी हम विचार करेंगे, कोई दृष्टांत से, कोई अनुमान से, कोई युक्ति से या कोई आगम से। लेकिन विचार के आगे कुछ परिस्थिति हमको नहीं दिखती,
विचार में सर्व समानी है।
विचार से आगे कैसे जाए इसकी कोई सूझबूझ नहीं होती। इसलिए ये विषय का एक जो रहस्य है वो अनादि से रहस्य ही रह जाता है, तो खुलता नहीं। तो ऐसे वचनों से रहस्य खुल जाता है। तो पुरुषार्थ का वर्णन किया है, कैसे पुरुषार्थ होता है, बहुत सालों की बात है। जो गुरुदेव ने ये परवानगी दे दी कि बैंसरी का जन्म दिवस हुए, उस जन्म जयंती ऊपर बैंसरी सब लोग प्रणाम वंदन करने को जाए और फिर बैठ जाए और फिर कुछ बैंसरी को प्रश्न पूछे और वो उत्तर दे गए। ये पद्धति गुरुदेव की उपस्थिति से चालू हुई थी, इसलिए बैंसरी ने बाद में भी चालू रखी। एक साल मैं भी वहाँ था, तो अगर गुरुदेव अपने मनुष्य से मुझे भाया आप प्रश्न पूछा बैंसर को, आज प्रश्न कोई पूछा, मैं तो कोई पूर्व तैयारी करके तो नहीं गया था। तो ये बात अवश्य ख्याल में थी कि पुरुषार्थ का विषय तो बहुत सूक्ष्म है। मैंने बहुत सादा सीधा प्रश्न रख दिया कि सम्यक पुरुषार्थ का स्वरूप क्या है बताइए कोई लंबी छोटी बात नहीं पूछी। तो जो आत्मा पुरुषार्थ करता है सम्यक प्रकार से, इसका स्वरूप कैसा है उसको। तो कोई व्यवस्था बैठा ठीक है आसन कर ऊँचाई बता दें, मैं छोड़ नीचे थोड़ा पाठ कर बैठते हैं। बेंच ने जवाब दिए, जवाब बेंच ने दिए उनका जन्मदिवस शब्द तो नहीं आ रहे बहुत साल से, लेकिन हमको भाव आ रहे हैं। फिर ज्ञान कैसे काम करता है, श्रद्धा कैसे काम करती है, दूसरे दूसरे परिणाम कैसे काम करते हैं, जब पुरुषार्थ चलता है तब। मैंने पुरुषार्थ को दिखाने में दूसरे दूसरे आनुषंगिक अविनाभावी परिणाम से दिखाना पड़ता है ज्ञानियों को भी ये मेरे ध्यान में आता है। तो मैं तो टू दी पॉइंट क्या बात आती है उसके लिए सूक्ष्म दृष्टि से ध्यान रखता है क्या बात कहेंगे। बात तो पुरुषार्थ की कही लेकिन उसको दृष्टि का जो कैसा होता है, ज्ञान में क्या क्या होता है, दूसरे दूसरे परिणाम कैसे होते हैं। 10-15 मिनट आपकी बात बताई, फिर भी ये आनुषंगिक परिणामों से बताई थी यहाँ ऐसे बात देख के थोड़ा समझ जाता है। देखो तो और स्पष्ट अधिक स्पष्ट विषय भी खुला है पुरुषार्थ के विषय में, वैसे पुरुषार्थ करना मात्र विकल्प नहीं करना, कल्पना ये तो कल्पना मात्र है, वस्तु प्रत्यक्ष है, उसमें प्रत्यक्ष तौर से अपनापन उस रूप होकर के तन्मय होकर के के प्रदेश में व्याप्त परिणाम कर दिया। तो मैं ऐसा पूरा ग्रह में
व्याप्त बहुत भारत, हाँ
ये बहुत विशिष्ट प्रक्रिया है तन्मय होने की या पुरुषार्थ उद्दीपित होने की, एक विशिष्ट प्रक्रिया है। पत्र में वो बात चली है जैसी है, पहले भाग में 22 नंबर का पत्र 35 पाना 35 पेज नंबर दूसरा आखिर का अंतिम पैराग्राफ है 35 पेज नंबर। इस प्रकार आत्मा अपनी और पुरुषार्थ की वृद्धि करने का प्रयोग करता है। आपके इस प्रश्न पर मेरा तो इतना ही लिखना है कि प्रथम यथार्थ श्रद्धा समय श्रद्धा के पर्याय का अखंड की ओर जो झुकाव अथवा लीनता का पुरुषार्थ होता है उसमें काल भेद नहीं है। प्रथम श्रद्धा वक्त ने बात ली थी। अब प्रश्न तो एम है कि पुरुषार्थ वृद्धिगत केवी रीते थाय एमनो उत्तर आ प्रथम यथार्थ श्रद्धा समय श्रद्धा के पर्याय का अखंड की ओर जो झुकाव अथवा लीनता का पुरुषार्थ के वक्त एकाग्रता थाना उसमें कोई काल भेद नहीं है। तो चारित्र श्रद्धा में एकता वह यथार्थ श्रद्धा में जो पुरुषार्थ का प्रयोग है वारंवार उसे ही प्रयोग की वृद्धि होती रहती है। इसलिए आपको भी पॉइंट जवाब आएगा पुरुषार्थ में वृद्धि मान के प्रारंभ का जो पुरुषार्थ है उसी प्रकार का पुरुषार्थ की वृद्धि होती है उसे वृद्धि का पुरुषार्थ कहते हैं। बार बार वही पुरुषार्थ चलता है। पहले के वो बात के पुरुषार्थ के प्रकार में कोई प्रकार का फर्क नहीं है। क्वालिटी एक अच्छा क्वांटिटी बदल सकते। इसलिए ही गुरुदेव श्री का यथार्थ समझन पर बारंबार जोर रहता है क्योंकि ज्ञान ही पुरुषार्थ का कारण है। कारण इस प्रथम समझन में ही भविष्य का समय पुरुषार्थ गर्भित है। ज्ञान में पुरुषार्थ गर्भित हमें कैसे जो आप असंख्य प्रदेश में आए कि अखंड ज्ञान घन पुरुषाकार व्यापक जैम क्षेत्र करवाना है ये बात आ गई कि अखंड ज्ञान घन पुरुषाकार देहाकार शरीर कर्म भाव कर्म व शुद्ध पर्याय से भी उंडा चैतन्य तत्व मैं हूँ यही मेरा अस्तित्व है। व्यापक रूप में शुद्ध पर्याय का अस्तित्व भी उससे उसमें गौण है। ऐसी प्रथम श्रद्धा जब ही कही जाती है कि ऐसी श्रद्धा के साथ ही लीनता का प्रथम आत्मानुभव होता है और लीनता का पुरुषार्थ उसे लीनता का पुरुषार्थ अथवा इसमें वृद्धि यह सब पर्याय के कार्य है। मेरा अस्तित्व अथवा व्यापकपणा जो आदि क्षेत्र में व्यापकपणा तो केवल त्रिकाली ज्ञान गम अखंड चैतन्य में है। व्यापक होंगे पुरुषार्थ केम के जे क्षेत्र है आत्माना जो आत्मा के प्रदेश का जो क्षेत्र है उसमें अवलंबन लेना है। इससे बाहर के अवलंबन का विषय नहीं है। ये भी पुरुषार्थ के लिए अवलंबन भूत क्षेत्र के मर्यादा नहीं हो गए तो कल्पना हो जाए। तो वेदन में वेदन के प्रोसेस में ये व्यापकपना आता है कि जितने में मेरा ज्ञान वेदन है उतने में मेरा व्यापकपना है। उतने में ही मैं हूँ यहाँ ही मुझे मैंपना करना है अहंपना करना है उतना ही अवलंबन भूत द्रव्य है पदार्थ है। ऐसा ક્ષેત્ર ભલે પ્રદેશત્વ ગુણની પર્યાય છે ક્ષેત્ર ભલે એ પ્રદેશત્વ ગુણથી પર્યાય ફિર ભી સીધા દ્રવ્ય કો અંગીકાર કરતા ક્ષેત્ર क्योंकि ये भूमि है ये पदार्थ की और इसका संकेत है क्योंकि अरूपी चीज है अतीन्द्रिय परिणाम है फिर भी इसका संकेत दूरदृष्टि प्रकाश में बहुत गले गले आता है।
परम कृपा से सदगुरुदेव।